એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે ભૌતિક જગતના અમુક બહુ જ ઊંડા કદાચ વિચિત્ર રહસ્યોની વાત કરવાના છીએ.
હા, અને એ પણ એક એવા પુસ્તકના માધ્યમથી જેને આ રહસ્યોને સમજાવવાનો એકદમ અનોખો પ્રયાસ કર્યો.
બરાબર, પુસ્તક છે રિચાર્ડ ફાઇનમેનનું QED, પ્રકાશ અને દ્રવ્યનો વિલક્ષણ સિદ્ધાંત. QED એટલે ક્વોન્ટમ ઇલેક્ટ્રોડાયનેમિક્સ.
ખરેખર, અને આ વિષયે QED એ સમજાવે છે કે પ્રકાશ અને પદાર્થ, મતલબ કે લાઇટ અને મેટર, જે આખા બ્રહ્માંડનો પાયો છે, એ એકબીજા સાથે કેવી રીતે વર્તે છે.
અને વિલક્ષણ શબ્દ અહીં બહુ મહત્વનો છે, નહીં? કારણ કે આ સિદ્ધાંતની વાતો આપણી રોજિંદી સમજથી બહુ જ જુદી પડે છે.
હા, એકદમ. પણ એટલી જુદી હોવા છતાં કદાચ પ્રકૃતિનું આનાથી વધુ સચોટ વર્ણન આપણી પાસે બીજું નથી. ગજબની વાત છે ને?
અને આ સમજાવનાર વ્યક્તિ રિચાર્ડ ફાઇનમેન એ પણ કંઈ કમ નહોતા. 1918 થી 1988, 20મી સદીના બહુ મોટા ભૌતિક શાસ્ત્રી,
નોબેલ પ્રાઇઝ વિજેતા પણ. 1965માં એમને આ QED પરના કામ માટે જ મળ્યો હતો.
પણ એમની ખરી ઓળખ કદાચ માત્ર વૈજ્ઞાનિક તરીકે નહીં,
પણ
એક અદ્ભુત શિક્ષક તરીકે.
હા, ધ ગ્રેટ એક્સપ્લેનર કહેવાતા એમની પાસે છે ને ગમે તેવા અઘરા ગૂંચવાડા ભરેલા વૈજ્ઞાનિક વિચારોને એકદમ સરળ ભાષામાં થોડી રમૂજ સાથે સમજાવવાની કળા હતી.
એટલે જ આ પુસ્તક લખવા માટે એ સૌથી યોગ્ય વ્યક્તિ હતા. કારણ કે QED ના તો એ મુખ્ય ઘડવૈયાઓમાંના એક હતા. અંદરથી જાણતા હતા બધું.
બરાબર. અને એમણે પેલી ફાઇનમેન ડાયાગ્રામ્સ પણ આપી, કણો કેવી રીતે વર્તે એને દોરવાની એક સરળ રીત, જાણે ચિત્રલિપિ. ભૌતિકશાસ્ત્રીઓ માટે તો બહુ મોટી મદદ થઈ ગઈ એનાથી.
એમનો અભિગમ પણ મજાનો હતો. વિજ્ઞાન જાણે એક મોટો કોયડો હોય ને એને ઉકેલવાનો. એમની પેલી વાત જાણીતી છે ને, જે હું બનાવી શકતો નથી તે હું સમજતો નથી.
હા, મતલબ કે સાચી સમજણ તો ત્યારે જ આવે જ્યારે તમે મૂળભૂત નિયમોથી શરૂ કરીને કોઈ ઘટનાને ફરીથી બનાવી શકો, સમજાવી શકો.
અને આ પુસ્તક એ જ કરે છે. ફાઇનમેન અહીં QED ને જાણે શરૂઆતથી બાંધે છે, ગણિત વગર, માત્ર તર્ક અને કલ્પનાથી. આ પુસ્તક એમણે UCLA માં આપેલા લેક્ચર્સ પર આધારિત છે.
સામાન્ય લોકો માટે આપેલા લેક્ચર્સ, એટલે ભાષા પણ એવી જ છે, સહજ.
તો પુસ્તકનો મુખ્ય સવાલ શું છે? ફાઇનમેન શું સમજાવવા માંગે છે આમાં?
સવાલ બહુ મૂળભૂત છે. પ્રકાશ એટલે કે ફોટોન અને પદાર્થ, ખાસ કરીને ઇલેક્ટ્રોન, આ બંને એકબીજા સાથે કેવી રીતે વર્તે છે? એમની વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા કેવી રીતે થાય છે?
આપણને તો લાગે કે બધું સીધું સાદું છે, એક વસ્તુ બીજીને અથડાય, બળ લાગે, એવું બધું.
હા, પણ QED કહે છે કે ના, મૂળભૂત સ્તરે દુનિયા આવી નથી. અહીં પેલી જૂની નિશ્ચિતતા નથી. બધું સંભાવના એટલે કે પ્રોબેબિલિટી પર ચાલે છે.
સંભાવના એટલે કશું નક્કી નહીં.
હા, અને સૌથી વધુ ચોંકાવનારી વાત, ફાઇનમેન કહે છે કે એક કણ, ધારો કે ફોટોન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને,
હા,
તો એ કોઈ એક રસ્તો નથી પકડતો. એ એક સાથે બધા જ શક્ય રસ્તાઓ પર જાય છે. કલ્પના કરો.
શું વાત કરો છો? બધા રસ્તા એક સાથે? આ તો માન્યમાં જ ના આવે.
બરાબર. આ જ તો QED નો ક્રાંતિકારી વિચાર છે. અને પછી દરેક રસ્તાની સંભાવનાને એક ખાસ રીતે ભેગી કરીને છેલ્લું પરિણામ નક્કી થાય.
પણ આ સમજાવવું કેવી રીતે? સામાન્ય માણસને આ ગળે કેમ ઉતરે?
એ જ તો ફાઇનમેનની કમાલ છે. જુઓ, એ શરૂઆત કરે છે એક સાવ સામાન્ય લાગતી ઘટનાથી, જેમ કે કાચમાંથી પ્રકાશનું પરાવર્તન.
હા, લાઇટ રિફ્લેક્ટ થાય એ.
બરાબર. પણ બધો પ્રકાશ રિફ્લેક્ટ નથી થતો, થોડો જ થાય છે. જેમ કે કાચમાંથી લગભગ 4% પ્રકાશ પાછો ફેંકાય. શા માટે 4% જ?
હા, એવો સવાર તો થાય.
આ સમજાવવા ફાઇનમેન એક નવો ખ્યાલ લાવે છે, સંભાવના એમ્પ્લિટ્યુડ, પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યુડ.
આ વળી શું છે એમ્પ્લિટ્યુડ? કોઈ ગણિત જેવું લાગે છે.
ગણિત છે, પણ ફાઇનમેન એને ગણિત વગર સમજાવે છે. એ કહે છે કે કલ્પના કરો નાના ફરતા તીરની, સ્પિનિંગ એરોઝ. દરેક શક્ય ઘટના માટે એક આવો તીર હોય, એની લંબાઈ હોય અને એની દિશા, ફેઝ હોય.
ઓકે, નાના તીર પછી?
કોઈ ઘટના બનવાની કુલ સંભાવના જાણવી હોય ને, તો એ ઘટના સાથે જોડાયેલા બધા શક્ય રસ્તાઓના તીરોને તમારે છેડે છેડે જોડવાના, એક પછી એક. પછી શરૂઆતના બિંદુથી છેલ્લા તીરના છેડા સુધી એક મોટું પરિણામી તીર દોરો. આ અંતિમ તીરની જે લંબાઈ આવે ને એનો વર્ગ કરો. બસ એ જ તમારી સંભાવના.
ઓહ, એટલે સીધો સરવાળો નહીં પણ આ તીર જોડીને. પણ આવું કેમ?
કારણ કે ક્વોન્ટમ જગતમાં સંભાવનાઓ તરંગો જેવી છે. એ એકબીજામાં ભળી શકે, એકબીજાને વધુ મજબૂત બનાવી શકે અથવા એકબીજાની અસર નાબૂદ કરી શકે. આને ઇન્ટરફિયરન્સ કહેવાય. પેલા તીર અને તેમની દિશાઓ આ અસરને ધ્યાનમાં લે છે.
સમજાયું. આ તીરવાળી વાત રસપ્રદ છે, પણ આનો પેલી બધા માર્ગોવાળી વાત સાથે શું સંબંધ?
સીધો સંબંધ. જુઓ, જ્યારે ફોટોન બિંદુ એ થી બિંદુ બી જાય ત્યારે ફાઇનમેન કહે છે કે સીધો રસ્તો તો લે જ છે, પણ સાથે સાથે એ થી બી સુધીના બીજા દરેકે દરેક શક્ય વાંકા ચૂકા રસ્તા પણ ધ્યાનમાં લે છે.
દરેક રસ્તો અનંત રસ્તા હશે?
હા, સિદ્ધાંતમાં તો અનંત. અને દરેક આવા રસ્તા માટે એક પેલું નાનું તીર હોય છે. એ તીરની દિશા એ રસ્તો લેતા કેટલો સમય લાગ્યો તેના પર આધાર રાખે છે.
પછી આ બધા અસંખ્ય તીરોનું શું કરવાનું?
બધાનો સરવાળો કરવાનો, પેલી તીર જોડવાની રીતે. એમાંથી જે અંતિમ તીર મળે એ પરિણામ નક્કી કરે.
પણ આ તો વ્યવહારમાં કેવી રીતે શક્ય બને? કુદરત આટલી બધી ગણતરી કેવી રીતે કરતી હશે?
એ જ મોટો પ્રશ્ન છે. ફાઇનમેન પોતે કહે છે કે આપણે કેવી રીતે થાય છે એ ગણી શકીએ છીએ. સિદ્ધાંત કામ કરે છે, પણ શા માટે આવું થાય છે એની અંદરની સમજ, એ ઇન્ટ્યુશન મેળવવું બહુ અઘરું છે. પણ આ બધા માર્ગોનો સરવાળો કરવાની રીત જાદુઈ રીતે કામ કરે છે. એનાથી સમજાય છે કે પ્રકાશ સીધી લીટીમાં કેમ જતો દેખાય છે.
એ કેવી રીતે?
કારણ કે જે સીધો રસ્તો છે ને એની આસપાસના લગભગ સીધા રસ્તાઓના તીર લગભગ એક જ દિશામાં હોય છે અને એકબીજાને મજબૂત બનાવે છે. પણ જે બહુ જ વાંકાચૂકા રસ્તાઓ છે એમના તીર બધી અલગ અલગ દિશામાં હોય છે અને એકબીજાની અસરને મોટા ભાગે કેન્સલ કરી નાખે છે. એટલે પરિણામ એવું આવે જાણે પ્રકાશ સીધો જ ગયો હોય.
વાહ, આ તો અદ્ભુત સમજૂતી છે. અને પરાવર્તન, વક્રીભવન, એ બધું પણ આનાથી સમજાવી શકાય?
હા, બધું જ. આ જ મૂળભૂત સિદ્ધાંત છે પ્રકાશ માટે.
આ તો થઈ પ્રકાશની વાત, ફોટોનની. પણ પેલો બીજો ખેલાડી, પદાર્થ એટલે કે ઇલેક્ટ્રોન, એનું શું?
એના માટે પણ આ જ નિયમો. QED નો બીજો હિસ્સો એ જ છે. ઇલેક્ટ્રોન પણ કણ છે અને તરંગ પણ છે. એના વર્તન માટે પણ આ જ સંભાવના, એમ્પ્લિટ્યુડ અને બધા માર્ગોનો સરવાળો લાગુ પડે છે.
સરસ. એટલે બધું એક જ સિદ્ધાંત હેઠળ?
હા. અને ફાઇનમેને તો આખી વાતને એકદમ સરળ બનાવી દીધી. એમણે કહ્યું કે QED માં મૂળભૂત રીતે ફક્ત ત્રણ જ ક્રિયાઓ થાય છે. ફક્ત ત્રણ.
કઈ ત્રણ?
પહેલી, એક ફોટોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. બીજી, એક ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. અને ત્રીજી, એક ઇલેક્ટ્રોન કોઈ ફોટોનને ફેંકે છે, ઉત્સર્જન કરે છે અથવા પકડી લે છે, શોષણ કરે છે.
બસ આટલું જ? આ ત્રણ ક્રિયાઓથી આપણી આસપાસની બધી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઘટનાઓ જેમ કે રંગો, કેમિકલ બોન્ડ્સ, ચુંબકત્વ બધું સમજાવી શકાય.
સિદ્ધાંત તો એમ જ કહે છે. ફાઇનમેન ડાયાગ્રામમાં આ ત્રણ ક્રિયાઓ જ દોડવામાં આવે છે. વાંકી લાઇન એટલે ફોટોન, સીધી લાઇન એટલે ઇલેક્ટ્રોન, અને જ્યાં લાઇનો મળે એ બિંદુ એટલે ત્રીજી ક્રિયા, ફોટોનનું ઉત્સર્જન કે શોષણ.
દાખલા તરીકે બે ઇલેક્ટ્રોન એકબીજાને ધક્કો મારે, રિપેલ કરે, એ કેવી રીતે સમજાવશો આનાથી?
સરસ સવાલ. QED મુજબ એક ઇલેક્ટ્રોન એક આભાસી ફોટોન, વર્ચ્યુઅલ ફોટોન ફેંકે છે. આ ફોટોન હવામાં ઉડતો જાય છે અને બીજો ઇલેક્ટ્રોન એને પકડી લે છે. આ ફોટોનની આપલે થાય ને એ જ બળ તરીકે અનુભવાય છે.
આભાસી ફોટોન, એ વળી શું?
આભાસી એટલે કે એ પ્રક્રિયાની વચ્ચે જ અસ્તિત્વ ધરાવે છે. તમે એને સીધો પકડી ન શકો, ડિટેક્ટ ન કરી શકો. એ માત્ર બે ઇલેક્ટ્રોન વચ્ચે સંદેશાવાહક જેવું કામ કરે છે, પણ એના વગર બળ લાગે નહીં.
મતલબ કે આપણી આસપાસની દુનિયા ખરેખર અદૃશ્ય કણોની આપલેથી ચાલે છે, પણ આ બધી ગણતરીઓ, આટલા બધા ડાયાગ્રામ્સ, આભાસી કણો, આ બધું ભેગું કરતા કંઈક ગરબડ થતી હતી ને? કંઈક અનંત જવાબો આવતા હતા એવું સાંભળ્યું છે.
હા, એ વાત સાચી છે. શરૂઆતમાં જ્યારે ભૌતિકશાસ્ત્રીઓએ આ ગણતરીઓ કરી ત્યારે અમુક જવાબો અનંત આવવા લાગ્યા, જેનો કોઈ ભૌતિક અર્થ નહોતો. આ એક બહુ મોટી સમસ્યા હતી.
તો પછી એનો ઉકેલ કેવી રીતે આવ્યો?
ઉકેલ આવ્યો પુનઃપ્રમાણીકરણ, રીનોર્મલાઇઝેશન નામની ટેકનિકથી. ફાઇનમેન, શ્વિંગર અને ટોમોના ગાયે આમાં મોટો ફાળો આપ્યો. ફાઇનમેન પોતે આને થોડી ડિપ્પી એટલે કે અટપટી વિચિત્ર પ્રક્રિયા કહેતા, પણ એ કામ કરી ગઈ.
કેવી રીતે કામ કરે છે આ? સરળ ભાષામાં કહી શકાય?
પ્રયત્ન કરું. જો વિચાર એવો છે કે એક ઇલેક્ટ્રોન ક્યારેય સાવ એકલો નથી હોતો. એની આસપાસ સતત આભાસી ફોટોન અને બીજા કણોનો એક વાદળ હોય છે. આ વાદળ ઇલેક્ટ્રોનના મૂળ દળ બેર માસ અને મૂળ વીજભાર બેર ચાર્જને અસર કરે છે.
ઓકે.
પણ આ મૂળ દળ અને વીજભાર આપણે ક્યારેય માપી શકતા નથી, કારણ કે ઇલેક્ટ્રોન ક્યારેય એના વાદળ વગર મળતો જ નથી. અને ગણતરીમાં આ જ મૂળ રાશિઓ અનંત જેવી સમસ્યાઓ ઊભી કરતી હતી.
તો શું કર્યો?
એમણે એક સ્માર્ટ ઉપાય કર્યો. કહ્યું કે ભાઈ, આ અનંત આવતી ગણતરીના ભાગને પેલી મૂળ રાશિઓમાં જ ભેળવી દો, એને એબ્ઝોર્બ કરી લો, અને પછી સમીકરણોમાં એ મૂળ રાશિઓ વાપરવાને બદલે આપણે પ્રયોગશાળામાં જે ખરેખર માપી શકીએ છીએ, ઇલેક્ટ્રોનનું વાસ્તવિક કપડાં પહેરેલું દળ અને વીજભાર, એ વાપરો.
અચ્છા, એટલે જે માપી શકાય છે એનો જ ઉપયોગ કરો, પેલી કાલ્પનિક અનંત રાશિઓને ભૂલી જાઓ.
બરાબર. જાણે તમે કોઈનું વજન માપો તો એના કપડાં સાથે જ માપી લો અને એ જ વજન બધી ગણતરીમાં વાપરો, ભલે તમને એના કપડાં વગરનું વજન ખબર ન હોય. આ થોડું વિચિત્ર લાગે, પણ આ ટ્રિક કામ કરી ગઈ. બધી અનંતતાઓ ગાયબ થઈ ગઈ અને જવાબો એકદમ સચોટ આવવા લાગ્યા.
ભલે ડિપ્પી હોય, પણ પરિણામ અગત્યનું છે ને? અને કેટલું સચોટ પરિણામ આપે છે ક્યુઈડી?
અકલ્પનીય. દાખલા તરીકે ઇલેક્ટ્રોનનું ચુંબકીય આઘૂર્ણ, એટલે કે ઇલેક્ટ્રોન પોતે કેટલો નાનો ચુંબક છે, એની કિંમત ક્યુઈડીથી ગણવામાં આવી અને પ્રયોગોથી માપવામાં આવી.
અને બંને વચ્ચે કેટલો તફાવત હતો?
લગભગ નૈવત, અબજો ભાગનો ફરક કદાચ. ફાઇનમેને સરખામણી આપી છે કે આ એટલું સચોટ છે, જાણે તમે લોસ એન્જલસથી ન્યૂયોર્ક શહેરનું અંતર માપો અને એમાં ભૂલ માણસના વાળની જાડાઈ કરતાં પણ ઓછી હોય.
બાપરે, આ તો અદ્ભુત કહેવાય. વિજ્ઞાનમાં આવી સચોટતા ભાગ્યે જ જોવા મળે.
ખરેખર, એટલે જ ક્યુઈડીને ભૌતિકશાસ્ત્રના સૌથી સફળ સિદ્ધાંતોમાંનો એક ગણવામાં આવે છે.
પણ તો પછી શું આ જ અંતિમ સત્ય છે? શું ક્યુઈડી એટલે થિયરી ઓફ એવરીથિંગ બધું જ સમજાવી દે?
ના ના, ફાઇનમેન પોતે જ પુસ્તકના છેલ્લા પ્રકરણમાં આ સ્પષ્ટ કરે છે. ક્યુઈડી માત્ર એક જ બળ, ઇલેક્ટ્રોમેગ્નેટિક બળનું વર્ણન કરે છે.
બીજા બળો પણ છે ને?
હા, બીજા ત્રણ મૂળભૂત બળો છે. પ્રબળ ન્યુક્લિયર બળ, જે પરમાણુઓના કેન્દ્રને બાંધી રાખે છે, એના માટે QCD ક્વોન્ટમ ક્રોમોડાયનેમિક્સ છે. નિર્બળ ન્યુક્લિયર બળ, જે અમુક રેડિયો એક્ટિવિટી માટે જવાબદાર છે. અને છેલ્લે ગુરુત્વાકર્ષણ.
ઓહો, એટલે આ બધા માટે અલગ અલગ સિદ્ધાંતો છે.
હા, અને ભૌતિકશાસ્ત્રીઓનું એક મોટું સ્વપ્ન છે આ બધા બળોને એક જ મહાસિદ્ધાંત, યુનિફાઈડ થિયરી હેઠળ લાવવાનું. પણ એ કામ હજુ બાકી છે. ક્યુઈડી તેની જગ્યાએ અદ્ભુત છે, પણ તે બ્રહ્માંડની સંપૂર્ણ વાર્તા નથી.
આખરી ચર્ચા પરથી કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. પહેલું અને કદાચ સૌથી મહત્વનું કે કુદરત આપણી સામાન્ય બુદ્ધિ પ્રમાણે ચાલે એ જરૂરી નથી.
બરાબર. ક્વોન્ટમ જગત વિચિત્ર, વાહિયાત લાગે, પણ જો પ્રયોગો એને સાચું ઠેરવે તો આપણે આપણી સમજને બદલવી પડે, કુદરતને નહીં. સિદ્ધાંતની કસોટી પ્રયોગ છે, આપણો દિલાસો નહીં.
બીજું, પેલી અનિશ્ચિતતા અને સંભાવના. ક્લાસિકલ ફિઝિક્સની જેમ બધું ઘડિયાળના કાંટે ચાલે એવું નથી. મૂળભૂત સ્તરે બધું સંભાવના પર આધારિત છે.
હા, અને આ વાત કદાચ જીવનમાં પણ લાગુ પડે, નહીં? આપણે હંમેશા ચોક્કસ પરિણામો ઈચ્છીએ છીએ, પણ વાસ્તવિકતા ઘણીવાર સંભાવનાઓ અને અનિશ્ચિતતાઓથી ભરેલી હોય છે. તેનો સ્વીકાર કરવો પડે.
ત્રીજો મુદ્દો મને પેલી સરળતાનો ગમ્યો. ફક્ત ત્રણ જ મૂળભૂત ક્રિયાઓ, અને એમાંથી આટલી બધી જટિલ દુનિયા રચાય છે.
સાચી વાત. આ દર્શાવે છે કે જટિલ દેખાતી વસ્તુઓ પાછળ ઘણીવાર સરળ નિયમો કામ કરતા હોય છે. કોઈપણ મોટી સમસ્યાને તેના મૂળભૂત ઘટકોમાં તોડીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અને ચોથું, વિજ્ઞાનનો વ્યવહારુ અભિગમ. શા માટે આવું થાય છે એના ઊંડા દાર્શનિક સવાલો કરતા, કેવી રીતે થાય છે, ગણતરી કેવી રીતે કરવી, આગાહી કેવી રીતે કરવી, એના પર વધુ ધ્યાન.
બિલકુલ. પરિણામ મળવું જોઈએ, પ્રયોગો સાથે મેળ ખાવો જોઈએ, એ જ વિજ્ઞાનની તાકાત છે.
ફાઇનમેનના કેટલાક વિચારો તો મગજમાં ઘર કરી જાય એવા છે. જેમ કે એમણે કહ્યું, કોઈ ક્વોન્ટમ મિકેનિક્સને સમજતું નથી. આનો શું અર્થ કરવો?
મતલબ કે આપણે એના સમીકરણો વાપરી શકીએ છીએ, સચોટ ગણતરી કરી શકીએ છીએ, પણ એ શા માટે આવું વિચિત્ર વર્તન કરે છે એની આપણને અંદરથી સાહજિક સમજ, ઇન્ટુએટિવ અન્ડરસ્ટેન્ડિંગ નથી આવતી, જેવી રીતે આપણને ન્યૂટનના નિયમોની આવે છે.
એટલે ગણિત કામ કરે છે પણ કલ્પના પહોંચી નથી શકતી,
કંઈક એવું જ. અને બીજો વિચાર, ક્યુઈડી સામાન્ય સમજની દૃષ્ટિએ કુદરતને વાહિયાત તરીકે વર્ણવે છે. ફાઇનમેન આ વિચિત્રતાને સ્વીકારે છે, એને છુપાવતા નથી.
જાણે કહેતા હોય કે જો તમને આ નોર્મલ લાગતું હોય તો તમે કંઈ સમજ્યા જ નથી.
હા, અને પેલું વાક્ય, જો તમે વિચારો છો કે તમે ક્વોન્ટમ મિકેનિક્સ સમજો છો તો તમે ક્વોન્ટમ મિકેનિક્સ સમજતા નથી, આ પણ એ જ વાત કહે છે. આપણી રોજિંદી સમજ અહીં કામ નથી કરતી, ગાણિતિક માળખું અને પ્રાયોગિક પુરાવા પર જ આધાર રાખવો પડે છે.
આ બધા વિચારો આપણને વિજ્ઞાનની પ્રકૃતિ અને આપણી પોતાની સમજની મર્યાદાઓ વિશે વિચારવા પ્રેરે છે.
ખરેખર.
પણ હવે એક વ્યવહારુ સવાલ, આટલી બધી અઘરી વિચિત્ર વાતોનો સામાન્ય જીવનમાં શું ઉપયોગ? શું આ પુસ્તકમાંથી શીખેલી વાતો રોજબરોજ કામમાં આવી શકે?
મને લાગે છે કે ચોક્કસ આવી શકે, સીધી રીતે નહીં પણ પરોક્ષ રીતે. પહેલું તો વિચારવાની રીત, પ્રોબ્લેમ સોલ્વિંગ.
કેવી રીતે?
જેમ ફાઇનમેન જટિલ ક્યુઈડીને ત્રણ સરળ ક્રિયાઓમાં તોડે છે, એમ આપણે પણ કોઈ મોટી સમસ્યાને નાના મૂળભૂત ભાગોમાં વહેંચીને જોઈ શકીએ, ધારણા ઉપર સવાલ ઉઠાવતા શીખીએ, પુરાવા વગર કશું માની ન લઈએ.
હા, એ વાત બરાબર છે. બીજું કંઈ?
બીજું, આપણી આસપાસની ટેકનોલોજીની કદર. આજે આપણે જે સ્માર્ટફોન, કમ્પ્યુટર, લેઝર, ઇન્ટરનેટ, મેડિકલ સ્કેન, MRI, PET વાપરીએ છીએ, એ બધાનું પાયો ક્વોન્ટમ મિકેનિક્સ છે.
ઓહ, એટલે આ બધું QED જેવા સિદ્ધાંતોને આભારી છે?
મહદંશે હા. આ સમજ આપણને વિજ્ઞાન અને ટેકનોલોજીની સિદ્ધિઓ માટે વધુ આદર અપાવે છે, આપણે એને ગ્રાન્ટેડ નથી લેતા.
ત્રીજો ફાયદો કદાચ એ છે કે આપણે નવા અને વિચિત્ર રાખતા વિચારો માટે વધુ ખુલ્લા બનીએ.
બરાબર. QED નો ઇતિહાસ જ બતાવે છે કે સાચો જવાબ ઘણીવાર શરૂઆતમાં વાહિયાત લાગી શકે છે, એટલે કોઈ નવો વિચાર તરત ફગાવી દેવાને બદલે તેને તપાસવાની વૃત્તિ કેળવાય. ક્યારેક મોટા બદલાવ આવા જ વિચારોથી આવે છે.
અને છેલ્લે પેલી બૌદ્ધિક નમ્રતા, એ સમજવું કે આપણું જ્ઞાન હંમેશા અધૂરું છે. ભલે QED ગમે તેટલો સફળ હોય, એ અંતિમ નથી, હજુ ઘણું જાણવાનું બાકી છે.
હા, અને ફાઇનમેનનો પેલો શું કામ કરે છે પર ભાર મૂકવાનો અભિગમ, ક્યારેક સંપૂર્ણ સમજ ન હોય પણ જો કોઈ પદ્ધતિ પરિણામ આપતી હોય તો એનો ઉપયોગ કરવો, એમાં કંઈ ખોટું નથી, વ્યવહારુ બનવું પડે.
આ પુસ્તકમાંથી મારો મુખ્ય બોધપાઠ એ રહ્યો કે કુદરત ખરેખર આપણી કલ્પના કરતાં ઘણી વધારે અદ્ભુત અને રહસ્યમય છે. વિજ્ઞાન એ માત્ર સૂત્રો અને તથ્યો નથી, પણ વાસ્તવિકતાને જોવાની એક એવી બારી છે જે આપણી સાહજિક માન્યતાઓને પડકારે છે, અને આ પડકાર ઝીલવા માટે પૂર્વગ્રહો છોડીને પુરાવા સ્વીકારવાની બૌદ્ધિક હિંમત કેળવવી પડે.
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે QED માનવ બુદ્ધિ અને જિજ્ઞાસાની શક્તિનું પ્રતીક છે. જુઓ ને, કેટલાક સરળ લાગતા અવલોકનોથી શરૂઆત થઈ પછી તર્ક, ગણિત, કલ્પના અને અસંખ્ય પ્રયોગો, અને આપણે પ્રકૃતિના આટલા ઊંડા અને આટલા વિચિત્ર નિયમો સુધી પહોંચી શક્યા. ભલે આપણે એને પૂરેપૂરા સમજી ન શકીએ, પણ આપણે એનો ઉપયોગ કરીને દુનિયાનું અતિ સચોટ વર્ણન કરી શકીએ છીએ, ભવિષ્ય બાકી શકીએ છીએ, નવી ટેકનોલોજી બનાવી શકીએ છીએ. આ ખરેખર માનવ મનની એક મોટી સિદ્ધિ છે.
અને અંતે એક સવાલ મનમાં રહી જાય છે, જે કદાચ શ્રોતાઓને પણ વિચારતા કરી દે. એવું કેમ હશે કે આપણો ભૌતિક જગતનો સૌથી સફળ અને સચોટ સિદ્ધાંત આપણી સહજ માનવીય અંતસ્પૂર્ણાથી આટલો બધો વિપરીત અને દૂર છે? શું ભવિષ્યમાં ક્યારેય વિજ્ઞાનની ગાણિતિક ચોકસાઈ અને આપણી સાહજિક સમજ વચ્ચેનું આ અંતર ઘટશે? શું એવી કોઈ ભાષા, એવી કોઈ સમજ શક્ય બનશે જે બંનેને સંતોષી શકે? આ વિચાર સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.